પૂજ્ય બેનશ્રી ચંપાબેનના નિયમસારના કળશ 238 239 નો સાર.
સ્વવશ આવશ્યક વિદ્યુત બે અર્થે નથી. સ્વવશ તારા વશથી ધર્મ, પરને વશે ધર્મ નથી, તારા આશ્રયમાં ધર્મ છે, બીજાના આશ્રયમાં નથી. પરવશ પરાધીનથી સુખ નહીં, પરાધીનથી ધર્મ નથી, આત્માના સ્વાધીનથી ધર્મ છે. માટે તારામાં વસી જાય ને પરથી ખસી જાય એ ધર્મ છે. આત્માનો આશ્રય લીધો પૂર્ણતા સમ્યક દર્શન આ વિષયમાં જ પૂર્વક આવી જાય છે, એનો ધ્યેયમાં જ આવી જાય છે. એનો ધ્યેય જ આવી જાય છે. ઉતાવળ માર્ગને એક તો જાણતો નથી એટલે, અને કોઈ કેનાર મળે તો ધીરજ રાખતો નથી. ધીરજ ન રાખે પછી ધીરજ ન રહે ને કાંઈક ને કાંઈક માની બેસે, ન થયું હોય તો કઈ કઈક માની જાય. આવું ધીરજ રહેશે. છોકરાને કપડા રંગે એનું રંગે હજી નથી આવ્યું, હજી નથી આવ્યું. ધીરજ ક્યાં છે? ક્યારે પાસ પણ પાસ નથી થતા. જો પાન જ્યાં જેટલી વાર કે એટલી વાર રેંગા કરે તો એની પાત્રતા પણ, પણ આટલું બધું મેં રેંગું હજી પાસ નથી. હજી તું નાયકનો ઘટન કરીને નાયકને ઓળખા કર, ક્યાં સુધી પણ એ તને જ ખબર પડશે ક્યાં સુધી કરવું. તને પોતાની થશે કે હવે બસ મેં કથા નિર્માણ કર્યો એ તો પોતે જ સમજી જાય. કેવું જ નહીં પડે તમે અધરથી આવે અંધારમાં પોતાનો અનુસાર શાસ્ત્રના અંધારવાળા આવે પણ વિચારો સૂર્ય અંદરથી કરે આવે. પણ અધરથી નો અર્થ તો એવો જ છે કે શાસ્ત્ર માં ન હોય એવી જાતનો આવે છે. વિચાર કરે કે આનો શું અર્થ છે, પણ એ અર્થ વિચારતા પોતે પોતાથી અર્થ કઈ ઉકેલ એને પોતાથી આવે છે, કઈ જુદી રીતે અધરથી. અને કેટલાક વિચારો તો શાસ્ત્ર ના આધાર વગર આવે છે, અંદરથી ઉપાડતી. શાસ્ત્ર માં જે ન હોય એવી જાતના દ્રષ્ટિ વિચારવાની આવે છે. મોક્ષ ની દશામાં થયો છે એમાં પોતે સ્વયં વિચારો આવે છે. એમ વિચાર યોગી તો સહિત માં લઈને જોય કોઈ યોગી એમ કરે એમ કોઈ યોગી લાગે એમ કે જગત માં લીન કોણ રહેતો? યોગી રહેતો. કોઈ યોગી રહેતો સ્વહિતમાં લીન રહેતો તો પોતાના હિતમાં જ લીન રહેતો. બીજે ક્યાંય એની લીનતા જ નથી. એ લીનતા હોય તો પોતાના હિતમાં જ લાગેલા. બીજું બધું એને કાંઈ નથી બહારનું. એક લીનતા બસ પોતાના હિતમાં. દિવસ ને રાત પોતાનું શરીર પોતાના આત્માનું સ્વહિત કેમ થાય? જે અનાદિ નું અહિત થઈ રહ્યું તું મિથ્યાર્થને જાણતી નહીં તો સમય દર્શન તો પ્રગટ થયું, પણ એ તે આગળ પોતે જ ઉપસાદ કરીને વધારે પંથને જાજો પંથ કાપી નાખ્યો. એને તો આગળ પોતાના હિતને માર્ગે આગળ આગળ જતી રહ્યા છે, આગળ આગળ થઈ રહ્યા છે. મુનિરાજ પોતાના હિતમાં લીન થઈ રહ્યા છે. સમય દ્રષ્ટિ પોતાના હિતમાં લીન છે, પણ મુનિ તો એનાથી વધારે લીન છે. એમણે તો ઘણો પંથ કાપ્યો. સ્વય મુક્તિને માર્ગે ચાલ્યા સમ્યક દ્રષ્ટિ તો ગ્રહસ્થાશ્રમમાં એ તો એને તો સંસાર તૂટી ગયો. જે અનંત સંસાર હતો હવે થોડો રહ્યો સમ્યક દ્રષ્ટિ, એમાં ઘણો પંથ કપાઈ ગયો. પણ મુનિરાજે તો એનાથી જાજો પંથ કાપી નાખ્યો. હવે તો એ તો કેવળ જ્ઞાનની નજીક થઈ ગયા. ક્ષણ ક્ષણમાં આત્મા જેને સહાનુભૂતિ રૂપે ક્ષણ ક્ષણમાં આત્માના દર્શન થાય જેવા મુનિરાજે તો ઘણો પંથ કાપી નાખ્યો ને હવે તો કેવળ જ્ઞાન ને નજીક આવી ગયા છે એવા સ્વહિતમાં લીન છે મુનિરાજ કોઈ પરને વશ જ થતા નથી એવા સ્વહિતમાં લીન જતા થતા એવા મુનિરાજ એને આવશ્યક કર્મ છે અવશ્ય કરવા યોગ્ય કાર્ય શું પોતાને વશ રહેવું અને બીજાને વશ ન થવું એવું આવશ્યક એ જ અવશ્ય કરવા યોગ્ય કાર્ય મુનિને એવું આવશ્યક કર્મ પ્રગટ થયું છે કરવા યોગ્ય કાર્ય એક જ છે શાસ્ત્રમાં કરવા યોગ્ય કાર્ય દ્રષ્ટિની અપેક્ષાએ એને આત્માને જ વશ છે શ્રદ્ધાની અપેક્ષાએ પણ મુનિરાજ તો બધી રીતે આત્માને વશ એ કરવા બીજા કોઈ કાર્ય ગ્રસ્થાશ્રમના એ બધા કાર્ય ચૂકી ગયા મુનિરાજ એક કાર્ય આવશ્યક કે કરવા યોગ્ય એક કાર્ય મુનિરાજ સ્વહિતમાં લઈ જાય છે એવું આવશ્યક કર્મ એમને પ્રગટ થયું છે પોતાને હિતમાં પોતાના જીવાસ્થી કાયમાં લઈ જાય છે લઈ જતા પોતાના સ્વહિતમાં લઈ જતા પોતે શુદ્ધ જીવાસ્થી કાય સિવાયના બીજા પદાર્થોને વશ થતા નથી પોતાના જીવાસ્તિક કાય ને જ વશ રહે છે એમાં જ લીંધે છે જીવાસ્તિક કાય પોતાનો અસ્તિકાય સ્વરૂપ જીવનો અસ્તિકાય એમાં જ લીંધે છે બીજા કોઈને વશ થતા નથી બીજા જે પર પદાર્થો જળ દ્રવ્યો એને વશ થતા નથી પોતે જીવાસ્તિક કાય ને જ વશ રહે છે વિભાવના પરિણામોને વશ થતા નથી પોતાને જ વશ રહે છે મજબૂતપણે એક ચૈતન્યનો સ્તંભ જે હાથમાં આવ્યો એ ચૈતન્ય સ્તંભને બરાબર ગ્રહણ કરી લીધો છે ગ્રહણ તો કર્યો પણ એને કર્યો મજબૂતપણે એમાં જ વશ થઈને ઉભો છે કોઈ એને ખેંચી શકતું નથી કોઈ પદાર્થો કોઈ વિભાવના ઉદયો કોઈ એને ખેંચી શકતા નથી એવા એનું ચિત્ત ચૈતન્યના થાંભલે બંધાઈ ગયું છે એવું એનું ચૈતન્યનું પરિણમન કોઈ અદભુત છે કે ચૈતન્ય થાંભલે એનું મન એવું ચૈતન્ય પરિણમન એવું મજબૂત થઈ ગયું છે અન્ય વશ થતા નથી કોઈ પદાર્થને કોઈ વિભાવ પર્યાયો એને એવી આવતી નથી કે જે એને ખેંચી જાય પોતે ચૈતન્ય જીવાશ્રી કાયમાં જ વશ રહે છે બીજાને વશ થતા એનું આવશ્યક કર્મ કઈ એ આવશ્યક કર્મ જુદી જાતનું કેટલું છે મુનિરાજ નું આવશ્યક કર્મ કરવા યોગ્ય શું છે એક જીવાસ્થી કાયને ગ્રહણ કરીને એને ગ્રહણ કરીને એમાં લીન રહેવું એ જ એક આવશ્યક કર્મ છે એને એ જ આવશ્યક કરવા યોગ્ય છે બીજું કાંઈ એમાં ન લીધું કે તું આટલું કરજે આટલો અભ્યાસ કરજે આટલો ઉપદેશ આપજે આટલા શિષ્યોને તું એનું હિત કરજે એ કાંઈ આવશ્યક કર્મ કાંઈ નું લીધું આવશ્યક કર્મ એક જ લીધું મુનિરાજને તું જીવાસ્તી કાંઈને ગ્રહણ કરી એને બીજાને વશ થતો નથી એ પોતાને અવશ્ય એને જ ગ્રહણ કરીને ઉભા રહે છે એ જ એનો આવશ્યક કર્મ મુનિરાજને કરવા યોગ્ય કાર્ય એવું બધું તો શુભ ભાવ એને વચ્ચે આવે છે એટલે શિષ્યોને ઉપદેશ આપે છે શિષ્યોના હિત તરફ શુભ વિકલ્પ આવે છે ઉપદેશ આપે છે શાસ્ત્રનો અભ્યાસ કરે છે પણ કરવા યોગ્ય કાર્ય મુનિરાજનું સ્વહિતમાં પોતાના જીવાસ્થી કહીને ગ્રહણ કરીને એમાં વશ રહે છે એ કરવા યોગ્ય કાર્ય મુનિરાજમાં છે એ કરવા યોગ્ય બીજું કાંઈ એવું આવતું નથી શાસ્ત્રમાં કે મુનિરાજનું આ કરવા યોગ્ય કાર્ય છે પોતાને વશ એનો નિરુક્તિ અર્થ પોતામાં સુસ્થિત રહેવું સુસ્થિત રહેવું છે ને જીવાસ્થી કાયમાં સ્થિત રહેવું બીજાને અવશ નો અર્થ એવો છે કે બીજાને વશ ન થવો અવશ પોતાને વશ એવો સુસ્થિત સંસ્કૃત નો અર્થ અવશ પોતામાં સુસ્થિત રહેવું બીજાને વશ ન થવું એ મુનિરાજ નો કરતા સ્વહિતમાં લીન દેનારા કોઈ મુનિરાજ. જગતમાં મુનિરાજ તો કોઈ કહેવાય ને એમ, જગત હિસાબે કોઈ મુનિરાજ એમ. મુનિરાજ ઘણા હોય તો પણ કોઈ મુનિરાજ આવું કરે છે. શાસ્ત્ર એવું નથી કરી શકતા, એ તો કોઈ મુનિરાજ યોગી રાજો કરે છે. આવું પોતાના હિતમાં સુસ્થિત રહે છે એ તો યોગી રાજ જે જગતમાં હોય છે તે કરે છે. શાસ્ત્રમાં નથી થયા, પોતાને આત્માને શ્રદ્ધા અપેક્ષા એ વસ રહે છે. એમાં જોડાતા નથી વિભાવ પર્યાયમાં, ભેદ જ્ઞાનની ધારા રહે છે. મુનિરાજને તો પોતાની જ વસ રહે છે, એવું એમને આવશ્યક કર્મ છે. એ પરમ આવશ્યક અધિકાર અંતર નો આવશ્યક કર્મ આ છે. પછી વ્યવહારમાં કેવાય સામાયિકમાં વંદના એ બધું શુભાવના કાર્ય આવશ્યક નિયમની હોય છે. મંગલ નું આવશ્યક કર્મ આ છે. પોતામાં સુસ્થિત રહેવું એ મુખ્ય આવશ્યક કર્મ છે. એની સાથે બધા આવશ્યક કર્મો હોય છે.
એમ કરવાથી પોતામાં લીન પરને વશ નહીં થવાથી,
એમ કરવાથી પોતાને પોતામાં લીન રહેવાથી પરને વશ નહીં થવાથી, પોતામાં લીન રહે છે. પોતામાં જ ચડેલા રહે, પોતામાં જ એકાગ્ર રહે, પોતામાં એવા સ્થિર ને અડગ ને અચળ રહે છે. પરને વશ થતા નથી. જે મંદ કશાયો આવે સંજોલના તો પણ એને ઉગ્ર તો છે નહીં, એ તો મુનિ દશાનો. સંજોલના કશાયોમાં પણ પોતે પોતામાં લીન રહે છે, પરને વશ થતા નથી. એવા મુનિરાજ પોતામાં અડગ ને અચળ રહેતા થતા પોતામાં વ્યવસ્થિકાયમાં એક ચૈતન રૂપી ચિત્તને ચૈતનના થાંભલે એવા સ્થિર થઈ ગયા છે, સ્થિર બિંબ થઈ ગયા છે. એવા સાધક દશા છે. કેવળ જ્ઞાનનું સ્થિર બિંબ જુદું છે, આ પણ સ્થિર બિંબ થઈ ગયા છે. જીન નહીં પણ જીન ચરિતા, જીન મુદ્રા જેવી મુદ્રા થઈ ગઈ મુનિરાજની. જાણે મુનિરાજ જીન જીનેશ્વર મુદ્રા, વિતરાગ નહીં પણ વિતરાગ સરિતા છે. એવા મુનિરાજ પોતાના ચિત્તને પોતાના ચૈતન પરિણમન ચૈતન્ય સાથે બંધાઈ જોડાઈ ગયો છે. એના થાંભલે ચૈતન્ય સ્તંભને ગ્રહણ કરીને પોતે સ્તંભ છે, પર્યાયમાં પણ એવા થઈ ગયા છે. એવા મુનિરાજ ખરેખર એને ખરું આવશ્યક કર્મ છે. એને લઈને એને જ્યોતિ પ્રગટ થઈ છે. પછી પ્રીત રૂપી તિમિર અંધકાર નો નાશ કર્યો. પાપ કર્મ નો જે અંધકાર હતો, નીતિ દુરિત એટલે પાપ કર્મ લીધા છે, દુષ્કર્મ દુષ્કર્મ નો નાશ કર્યો છે. પાપ કર્મ નો નાશ કર્યો છે. એવા દુરિત કર્મ પુંજ નો નાશ કર્યો છે. દુરિતમીર પુંજ દુરિત જે અંધકાર છવાયેલો છે, એવા દુરિત પાપ અંધારું જેમાં કોઈ માર્ગ સૂચતો નતો એવી જાતના પાપ કર્મનો જેને નાશ કર્યો છે. પોતાના ચૈતન્ય જીવાસ્થિક કાયની અંદર જીવાસ્થિક કાયમાં સ્થિર થઈ ગયા છે. એવા મુનિરાજની પ્રકાશમાં જ્યોતિ પ્રગટ થાય છે.
એવાથી યોગીને સદા પ્રકાશમાન
જ્યોતિ વહી, પ્રકાશમાન છે ચૈતન્ય જ્યોતિ પ્રકાશમાન થઈ ગઈ. અનાદિ અનંત જે ચૈતન છે તે જ્યોતિ પ્રકાશમાન થઈ ગઈ. જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ જ્યોતિ પ્રકાશમાન થઈ ગઈ. અને માર્ગ દેખી ગયા, ચૈતન સ્વરૂપ ના દર્શન કરી ગયા, ચૈતન્ય સ્વાનુભૂતિ કરી ગયા, અને ચૈતન સ્તંભ માં ઠરી ગયા છે. ઉપશમ રસ વર્ષે રે પ્રભુ તારા નયનમાં, ઉપશમ રસ ચૈતન માંથી વર્ષી રહ્યો છે. ચૈતન માં ઉપશમ રસ વર્ષે પછી ભગવાનના નયનોમાં પણ ઉપશમ રસ વર્ષે છે. ઉપશમ રસ વર્ષે રે પ્રભુ તારા નયનમાં, પ્રભુના નયનોમાં ઉપશમ રસ વર્ષી રહ્યો છે. કારણ કે અંદર ચૈતનમાં ઉપશમ રસ ચૈતનમાં જાય, ચૈતન માં ઉપશમ રસ વર્ષી રહ્યો છે. એની સાથે રહેલું જે શરીર દેહ છે એ દેહ માં પણ સમરસ થશે. સમરસ ચૈતન્ય સમરસ કોઈ જુદો છે, શાંત રસ એ બાકી કશાય ની મંદતા રૂપી શાંત રસ એ જુદો. આ તો ચૈતન્ય શુદ્ધાત્મ પર્યાય શુદ્ધાત્માની શક્તિ, એમાંથી ઉપસમ રસ વસ્તુ રહે છે, એમાં ઠરી ગયા છે એટલે એને એમાંથી પ્રકાશમાન જ્યોતિ પ્રગટ થઈ, એવી જ્યોતિ પ્રગટ થઈ ચૈતન્ય એની સહજ અવસ્થા ખીલી નીકળી. સહજ અવસ્થા છે એની સહજ અવસ્થા ખીલી નીકળી અંતરમાં પોતે સહજ એની અવસ્થા પણ સહજ છે એવી ચૈતન્ય જ્યોતિ અંતરમાંથી પ્રગટ થઈ. એટલે શરીર ક્યાં છે એ ખ્યાલ પણ નથી, આત્મામય થઈ ગયા છે, આત્મામાંથી ઉત્તમ રસ વધતો રહે છે, આત્મામાંથી જ્ઞાનનો પ્રકાશ છવાઈ ગયો છે. આ જળનો પ્રકાશ છે પણ જ્ઞાનનો પ્રકાશ એટલે એનું કોઈ જાણવાનો જે જાણવાની પર્યાયો સહજ જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ આત્મા જ્યોતિ પ્રગટ થઈ ગઈ છે. એ સહજ અવસ્થા ખીલી નીકળી છે માટે તે અમૂર્ત છે. અમૂર્ત તો આત્મા છે, અમૂર્ત સ્વરૂપે કઈ વર્ણ ગંધ્ર સ્પર્શ વાળો આત્મા નથી. આ તો મૂર્તમાન દેખાય તો શરીર દેખાય છે, આ તો શરીરનો પિંડો દેખાય છે વર્ણ ગંધ્ર સ્પર્શ વાળો આત્મા. આ તો અમૂર્ત આત્મા તો સ્વભાવે અમૂર્ત છે પણ આ તો પ્રગટ અમૂર્ત થઈ ગયા છે, પોતે પોતાના સ્વરૂપમાં જામી ગયેલા ઠરી ગયેલા એવા મુનિરાજ સહજપણે અમૂર્ત જ છે. એ અમૂર્ત કહેવાય કારણ કે એ કઈ બહારથી પકડી શકાય એવું નથી. આ રૂપી આંખથી એના મુનિરાજ નો આત્મા કઈ દેખી શકાતો નથી, તો એને અનુમાન થાય કે આ મુનિ ની દશા કોઈ જુદી. બાકી એને એનો આત્મા તો અમૂર્ત પણ બિરાજે છે, એની અવસ્થા પણ અમૂર્ત પ્રગટ થઈ છે. ચૈતન્ય અંતરમાં નિર્વિકલ્પ થતા જુદી જાતની પ્રગટ થઈ એવો આત્મા કે જે ખરા આવશ્યક કર્મ આવા મુનિરાજને છે એમાં જ એને શુકલ ધ્યાન ને ધર્મ ધ્યાન બધું એમાંથી પ્રગટ થાય. આવી જેને મુનિરાજની ધ્યાન ની ધારા પ્રગટ થઈ એને ભેદ જ્ઞાનની ધારા જ્ઞાનની ધારા શુકલ ધ્યાન ધર્મ ધ્યાન એની ધારાઓ મુનિરાજને પ્રગટ કરી છે. એ માર્ગ ને પંથ ને કાપીને નજીક પહોંચી જાય કેવળ જ્ઞાન. ભગવાનના દર્શન કરવા જવું છે તો ઘણા ઘણો માર્ગ કાપીને કે નજીક મુનિરાજ બહુ નજીક ભગવાનના દર્શન તો કર્યા છે પણ પૂર્ણપણે ભગવાનના દરબારમાં એવી રીતે જવું છે વળી પાછું જ નથી આવ્યું એવી રીતે જવું છે. ભગવાનના દર્શન તો કરતા કરતા જ જઈ રહ્યો પાછા આવી જાય છે પાછું નથી આવું એવી રીતે પ્રયાણ આદરું છે કે પાછું ના આવવું પડે. ભગવાનના દર્શન થાય વળી બહાર આવવું પડે વળી અંદર જાય એવી રીતે જે થાય છે એવી રીતે હવે તો દર્શન કરવા છે કે બાર જ નથી આવ્યા એવી રીતે પ્રયાણ કરેલું પણ નહીં થઈ ગયું. ભગવાન સ્વરૂપ પહેલા છે સંગીત દ્રષ્ટિ જેના લક્ષમાં ધ્યેયમાં છે મુનિ દશા ક્યાં કેવળ જ્ઞાન ક્યાં મુનિ એમને કે તમે તો બહુ આગળ ચાલી ગયા અમે તો અહીં સમજ આ દત્તાશ્રમમાં બેઠા છે મુનિને ધ્યાનમાં રાખે છે ઉત્તરાગને ધ્યાનમાં રાખે એ પણ પંથને કાપી રહ્યો છે સમજ ક્યાં મુનિ દશા ક્યાં દ્રષ્ટાશ્રમ ક્યાં કેવળ જ્ઞાન વિદ્યાર્થાની દશા જ્ઞાનમાં એનો ધ્યેય મળે છે જે માર્ગે તમે ગયા તે માર્ગે હું આવું છું. ભગવાનને કહે છે જે નિર્વાણે પંથે ભગવાન તમે ચાલ્યા છો જ્યાં તમે પહોંચી ગયા ત્યાં જ મારે પહોંચવાનું છે ત્યાં જ મારે આવવું છે. પિતાવંતી ચાલી જાય ત્યાં ત્યાં રહેશે. ધીરે ધીરે ચાલે તો પહોંચી જાય, ચાલ્યા વગર પહોંચે નહીં, ધીરે ધીરે ચાલે તો પહોંચી જાય. ભગવાન ક્યાં પહોંચી ગયા છે? ત્રાગ દશા, મુનિરાજ ની ત્યાં દશા, આપડે ત્યાં જવું છે. એક દ્રષ્ટિ પંથ કાપી નહી. ગુરુદેવ જે આગળ આવે, ગુરુદેવ ક્યાંય પાછળ પાછળ દોડ્યા કરે, પહોંચી નહીં તો દોડ્યા જ કરે. ભાવના ને લઈને થાય છે.
Thank you.